તારીખ 29/1/1990 શ્રી સમયસાર ગાથા 73 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું હૈદરાબાદમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
પ્રત્યક્ષપણે આચાર્ય મહારાજ ભાવનામાં ભાવે છે, આત્મભાવનાથી એની શરૂઆત છે. વિશેષતા એવી છે કે પોતાના સ્વરૂપ પ્રત્યક્ષપણાને લીધે પોતે એક પારમાર્થિક વસ્તુ વિશેષ છે કે જે નિરાભરણ નિરપેક્ષ છે, કોઈની અપેક્ષા નહીં હોવાને લીધે એમ લીધું છે છેલ્લે છેલ્લે. તેથી કરીને એમ લીધું છે, તેથી કે જેનું આકાશ નિરપેક્ષ છે એમ જ મારું આત્મદ્રવ પણ નિરપેક્ષ હોવાને લીધે કેવી રીતે આશ્રમને ક્ષય કરવો એનો નિશ્ચય કરવો છે, એનો નિશ્ચય અહીંયા કરે છે. હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આજ આત્મ સ્વભાવમાં નિશ્ચળ રહેતો થતો. સમસ્ત પરદ્રવ્યમાં કોઈ પણ પરદ્રવ્ય સાથે મારા આત્માને અવલંબન લેવાની આવશ્યકતા નહીં હોવાથી, આધાર લેવાની કોઈ આવશ્યકતા મને નહીં હોવાથી અને કોઈ પરદ્રવ્યની પ્રવૃત્તિની મને જરૂરત નહીં હોવાથી હું સર્વ પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે જ આજ આત્મ સ્વભાવમાં નિશ્ચળ રહેતો થતો. આવો જે આત્મ સ્વભાવ છે કે જે પ્રત્યક્ષ છે, અખંડ છે, શાશ્વત છે, ચિન્માત્ર જ્યોતિ છે, સમસ્ત વિભાવોથી અભાવ સ્વરૂપે છે, એવા આજ પ્રત્યક્ષ આત્મામાં આત્મ સ્વભાવમાં હું નિશ્ચળ રહેતો થકો. સમસ્ત પરદ્રવ્યના નિમિત્ત રૂપ વિશેષ રૂપ ચેતનમાં થતા જે કલ્લોલો તેના નિરોધો વડે આને જ આ ચૈતન્ય સ્વરૂપને જ અનુભવતો થકો. સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષ રૂપ ચેતનમાં જેટલા કોઈ પરદ્રવ્યો જ્ઞાનમાં જ્ઞેય થાય છે, વિશેષ રૂપ ચેતન એટલે જ્ઞાન, સામાન્ય ચેતન એટલે દર્શન, વિશેષ ચેતન એટલે જ્ઞાન. સમસ્ત પરદ્રવ્ય એટલે કોઈ પણ જ્ઞેય, સમસ્ત જ્ઞેયો, સમસ્ત જ્ઞેયોના નિમિત્તથી જ્ઞાનમાં ઉત્પન્ન થતા જે કલ્લોલો અનેક પ્રકારના આંદોલનો તેના નિરોધ વડે એટલે તેને દુર્લક્ષ કરીને, તેને ગૌણ કરીને આ ચૈતન્ય સ્વરૂપને જ એટલે શુદ્ધાત્મ સ્વરૂપને જ અનુભવતો થકો. આ નિશ્ચયનો વિષય છે. કેવો મારે નિશ્ચય કરવો છે આશ્રમના નિરોધ માટે, કેવો નિશ્ચય કરવો છે એ વિધિનો નિશ્ચય છે. આ સ્વરૂપનો નિશ્ચય કેવો છે એ પહેલા વાત આવી ગઈ. હવે એ જ સ્વરૂપમાં કઈ રીતે કઈ વિધિએ હું નિશ્ચળ રહું કે તેમના નિરોધ વડે આ ચૈતન્ય સ્વરૂપને જ અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો પેલા જ્ઞેયરૂપ ભાવો લીધા, હવે પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે ક્રોધાદિક ભાવો, એટલે કે પોતાના આવા સ્વરૂપને ભૂલીને ઉત્પન્ન થતા, અજ્ઞાન વડે ઉત્પન્ન થતા એટલે ચારિત્રમો એકલો નથી લેવો, અજ્ઞાન સહિતના જે વિભાવ ભાવો છે તે વિભાવ ભાવો જે આત્મામાં ઉત્પન્ન થાય છે, આગળ એમ કહ્યું કે ક્રોધાદિક ભાવો છે કે જેનો સ્વામી પુદ્ગલ છે, એકને એક ટીકામાં આચાર્ય મહારાજની ભાષા ફરે છે, પાછળના પાને એમ કહ્યું કે ક્રોધાદિક ભાવોનો પુદ્ગલ દ્રવ્ય જેનો સ્વામી છે એવા જે ક્રોધાદિક ભાવોનું વિશ્વરૂપ પણ, અહીંયા એમ કહે છે કે અજ્ઞાનથી આત્મામાં ઉત્પન્ન થતા જે ક્રોધાદિક ભાવો, બે ક્રોધાદિક ભાવોની જ વાત છે, એક વખત આમ કહે ને બીજી વખત આમ કહે, અને બંને વાત ઉપર ટપકે જોવામાં આવે તો પરસ્પર વિરુદ્ધ કથન છે એવું લાગે, છતાં પણ એમાં અવિરોધપણો છે, એમાં જરા પણ વિરોધપણો નથી, જ્યાં એમ કહ્યું છે કે પુદ્ગળ જેનો સ્વામી છે એટલે પોતાના સ્વભાવનો સ્વામી પોતે છે એવું જોર વધારે દેવા માટે અને ક્રોધાદિ પ્રત્યે મમત્વ છોડાવવા માટે, ક્રોધાદિમાં હું પણ થઈ રહ્યું છે તે મટાડવા માટે એને જોરથી ધક્કો માર્યા છે, તો એમ કહેવામાં જોર શું છે એ સમજવાનું છે. વાસ્તવિકપણે તો પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને હું ક્ષય કરું છું, આ સર્વ ભાવોને ક્ષય કરવાની સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યમાં નિવૃત્તિ, સ્વદ્રવ્યમાં નિશ્ચળ રહેવું, નિશ્ચળ રહી શકવાનું કારણ એ છે કે મને કોઈની આવશ્યકતા નથી, આકાશ આદિ દ્રવ્યની જેમ હું નિરાલંબ નિરપેક્ષ છું, એમાંથી અનર્પિત રીતે એ વાત પણ સ્પષ્ટ થાય છે, સ્પષ્ટ સમજી શકાય છે કે જ્યાં સુધી આ જીવને કોઈ પરની અપેક્ષા રહે છે ત્યાં સુધી એ પરદ્રવ્યની પ્રવૃત્તિથી છૂટી શકતો નથી અને સ્વદ્રવ્યમાં નિવૃત્તિ લઈને નિશ્ચળ રહી શકતો નથી. આધાર બુદ્ધિ એ જીવને પરસન મુક્તાથી છૂટવા દેતી નથી, આ સીધે સીધી વાત છે, આમાંથી એ સ્પષ્ટ નીકળે છે કે જો પોતે પોતાના સામર્થ્યને જાણે અને પોતાના સામર્થ્યને અને શાશ્વતતાને જાણે અને એ જાણતા પોતાને કોઈની પણ આવશ્યકતા નથી, એમ જ્યારે એને પોતાના સ્વરૂપના આધારે બળ ઉત્પન્ન થાય ત્યારે એને સ્વસ્વરૂપમાં નિશ્ચળ રહેવાની શક્તિ આવે છે, ત્યાં સુધી સ્વસ્વરૂપમાં નિશ્ચળ રહેવાની સ્થિર રહેવાની લીન રહેવાની શક્તિ ઉત્પન્ન થતી નથી. જ્યાં સુધી સ્થિત અને લીન ન રહે ત્યાં સુધી આશ્રવ છે, ગાથામાં તો પ્રસ્તુત વિષય એમ છે કે એમાં રહી સ્થિત લીન, એમાં સ્થિત અને જો લીન રહેવામાં આવે તો સર્વક્ષય થાય, તો સર્વ આશ્રવોનો ક્ષય થાય, જો એમાં સ્થિત અને લીન ન રહી શકાય તો આશ્રવો ચાલુ રહેશે, અને એ ત્યાં સુધી સંભવ છે કે જ્યાં સુધી પોતાનું નિરાલંબ નિરપેક્ષ સ્વરૂપનો પોતે આધાર ન લે ત્યાં સુધી, જ્યાં સુધી જરા પણ આધાર બુદ્ધિ છે ત્યાં સુધી પરિણામ પરસન મુક્તા છોડી નહીં શકે, અંતર્મુખ વળી નહીં શકે, અંતર્મુખ થઈ નહીં શકે, અંતર સ્વરૂપમાં લીન ને સ્થિત નહીં રહી શકે એવો અહીંયા સ્પષ્ટ ભાવ સામે સામો નીકળે છે. આપોઆપ જ ક્ષય થાય છે, એમ ભાષા એવી લાગે કે હું એને ક્ષય કરું છું એમ કહ્યું, પણ એને અડવાનું નથી, આશ્રમને તો અડવાનું નથી. પણ ગુરુદેવ શ્રી સ્પષ્ટ કરતા કે રાગનો નાશ કર્યો, રાગનો ક્ષય કર્યો કે આશ્રવ કયો કે રાગ કયો, ક્રોધાદિ આશ્રવ કહો કે રાગ કહો, એનો ક્ષય કર્યો, નાશ કર્યો, અભાવ કર્યો, એનો અર્થ એ છે, ખરેખર એ વાત એમ છે કે એ ઉત્પન્ન થતા બંધ થઈ જાય છે એનું નામ અભાવ અને ક્ષય છે. ઉત્પન્ન થયેલા ને ક્ષય કરવાનો પ્રશ્ન નથી, કેમ કે તો ઉત્પન્ન થયા તે થઈ ગયા, જે ઉત્પન્ન થઈને વ્યતીત થઈ ગયા, ભૂતકાળમાં ઉત્પન્ન થઈને વ્યતીત થઈ ગયા એનો ક્ષય કરવાનો પ્રશ્ન નથી, વર્તમાનમાં ઉત્પન્ન થયા એને ક્ષય કરવાનો પ્રશ્ન નથી. પણ જ્યારથી પોતે સ્વરૂપમાં લીન થાય ત્યારથી ઉત્પન્ન થવાનું બંધ થાય છે એને ક્ષય કર્યો, અભાવ કર્યો એમ કહેવામાં આવે છે. એવી કથન પદ્ધતિ છે, કહેવાની એ પદ્ધતિ છે. ક્રોધાદી ભાવો તે સર્વને ક્ષય કરું છું, આ પ્રકારે ક્ષય કરું છું એમ આત્મામાં નિશ્ચય કરીને, આવો નિશ્ચય એક થાય છે, સ્વરૂપમાં લીન કેમ થવું એનો એક નિશ્ચય થાય છે. એ નિશ્ચય બળવાન થાય છે, બળવાન થાય છે ત્યારે શું થાય છે, એક બહુ સુંદર વાત અહીંયા લીધી છે આચાર્ય મહારાજે, એક દ્રષ્ટાંતથી વાત લીધી છે કે ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ, આ દ્રષ્ટાંત લીધું છે. સમુદ્રના વમળમાં કોઈ વહાણ ફસાય છે એટલે પાણીનો એક એવો વેગ હોય છે કે જેને પાણીની ઘૂમરી કહે છે. આપણે ત્યાં વહેતું પાણી, સમુદ્રનું પાણી, એમાં ઘૂમરી જેને જોઈ હશે એને ખ્યાલ આવશે, ગોળ ગોળ ફરતું પાણી હોય ત્યાં ને ત્યાં, બહુ સ્પીડથી ફરતું હોય છે. જો એ પાણીમાં વાણ આવી જાય તો વાણ પણ ગોળ ગોળ ફરે, ત્યાંથી એને જે દિશામાં જવું હોય એ દિશામાં જઈ ન શકે. અને એવું ઘણા વખતથી પકડાઈ ગયેલું વાણ છે એમ અહીંયા દ્રષ્ટાંત છે કે એમાં વાણ ગોળ ગોળ ફેર્યા કરે છે સમુદ્રના પાણીમાં, છૂટી શકતું નથી. એવા સમુદ્રના ઘણા વખતથી પકડેલું જે વાણ તેને જેણે છોડી દીધું છે, એ સમુદ્રના વમળે વાણને છોડી દીધું, પાણી સ્થિર થઈ ગયું, વમળ બંધ થઈ ગયું, એમ પરિણામમાં સંસારની ઘૂમરીઓ છે એમ કહેવી છે. શું છે? એટલું વિકલ્પનું પ્રેશર છે, દબાણ છે, જેને તણાવ કહે છે, કે એમાંથી જીવ ગૂંચવાયેલો બહાર નીકળી શકતો નથી. એમાંને એમાં, એમાંને એમાં, અનંત કાળથી એમાંને એમાં ઘૂમરી ખાય છે. વિકલ્પના વમળમાં આ જીવ અનંત કાળથી ઘૂમરી ખાઈ રહ્યો છે એમ કહે છે. એવો વિકલ્પના વમળમાં પકડાઈ ગયો છે, છૂટી શકતો નથી. એમ જે વમળમાંથી વાણ છૂટ્યું હોય એમ છૂટે છે, વિકલ્પથી એવી રીતે છૂટે છે એમ કે છે. તેમ જેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે, એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાન ઘન થયો થકો આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. ગુરુદેવ શ્રી આ ગાથા ઉપરના પ્રવચનમાં આ પંક્તિઓ ઉપર બહુ મસ્તીથી પ્રવચન કરતા કે પોતે કેવો છે કે નિર્વિકલ્પ છે, પોતે નિર્વિકલ્પ પ્રત્યક્ષપણે પોતે નિર્વિકલ્પ છે, કોઈ ત્રીજા આત્માની વાત નથી, પણ પોતે જ પ્રત્યક્ષ એવો નિર્વિકલ્પ છે કે પોતાના નિર્વિકલ્પ સ્વરૂપને પ્રત્યક્ષ કરી લેતા વિકલ્પ છે એ શીઘ્ર વમાઈ જાય છે, જલ્દી વમી નાખે છે એટલે શીઘ્ર વમાઈ જાય છે. શું હવે એક બાજુથી વિચારે છે મુમુક્ષુજી નિર્વિકલ્પ અવસ્થાને અને વિકલ્પના અભાવને, ત્યારે જ્યાં સુધી એની પાસે નિર્વિકલ્પ આધાર સ્તંભ એવું પોતાનું જે સ્વરૂપ છે એનો આધાર નથી આવતો, ત્યાં સુધી પરિણામના આશ્રયે જે પરિણામ થાય છે ત્યારે એને એમ લાગે છે કે આ વિકલ્પ તો કાઢ્યો જાતો નથી, મટાડ્યો મટતો નથી, વિકલ્પ મટાડવાનો ભાવ પણ એક વિકલ્પ થઈને ઉભો રહે છે. શું એમાં પણ વિકલ્પ મટે એવું કઈ જાણે કઈ દેખાતું નથી કે વિકલ્પ કેમ મટે, એ વિકલ્પ સહજ કેવી રીતે મટે છે એનું બહુ સુંદર ભાવરૂપ ચિત્ર, ભાષાથી ભાવરૂપ ચિત્ર ખેંચ્યું છે કે જે નિર્વિકલ્પ સ્વરૂપને અંતરમાં છે, વિદ્યમાન છે, એને પ્રગટપણે પ્રત્યક્ષપણે અવલોકતા અવલંબતા વિકલ્પ તો વમનની જેમ ફેંકાય છે બહાર. ગમે એવું મિષ્ટાન ખાધું હોય, બહુ ભાવ્યું હોય એટલે થોડુંક વધારે દાબી લીધું હોય અને પછી થાય અપચો, અપચો થાય એટલે વમન થાય, વોમિટ, જોરથી ઓજરી એને બહાર ફેંકે છે, એમાં તો શું થાય છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ પોઈઝન થાય છે, ઝેરની ઉત્પત્તિ થાય છે. ઝેર છે શરીરનું તત્વ નથી, અશરીરી તત્વ છે, ફોરિન એલિમેન્ટ કે છે, એ પરદેશી તત્વને શરીર રહેવા નથી દેતું, બહાર બહાર કાઢે છે. કેવી રીતે બહાર કાઢે છે, આતરમાં નથી જવા દેતો, સીધું ઉલાળીને બહાર ફેંકે છે. નીચે તો સહજ જ ઉતરે પણ ઉપર ચડે છે, આ તો એટલું બધું જોરથી બહાર ફેંકે છે કે જેને મિષ્ટાન ખાધું છે એકવાર એવો વિકલ્પ કરે કે આ તો બહુ ભાવ્યું માટે ખાધું છે, માટે ભલે અંદર રહ્યું તો અંદર રાખી શકે નહીં, રોકી શકે નહીં એને, એમ અહીંયા વિકલ્પને રાખી શકે નહીં અને રોકી શકે નહીં એમ કહેવું છે. જે વિકલ્પ ભાવતો તો મીઠો લાગતો તો સારો લાગતો તો કે આ રાગ સારો છે, કરવા જેવો છે એવું માન્યું તું એને ફેંકી દે છે એમ કે છે, એનું વમન કરે છે. એવું એક નિર્વિકલ્પ સ્વરૂપનું આકર્ષણ છે જે નિર્વિકલ્પ સદ્રશ ભાવે થઈને ઉભું રહે છે, એવા વેગથી એ આવે છે. વેગ છે અહીંયા પુરુષાર્થ છે, એને સંવેગ પણ કહે છે, એને સમ્યક પ્રકારનો વેગ કહે છે, એને પુરુષાર્થ કહે છે. એ એવા પુરુષાર્થે આવે છે કે એ વખતે નિર્વિકલ્પ થાઉં એવો વિકલ્પ પણ નથી, વિકલ્પ મટાડું એવો વિકલ્પ નથી, નિર્વિકલ્પ થાઉં એવો વિકલ્પ નથી, અને પર્યાયને શુદ્ધ કરું એવો વિકલ્પ નથી. પણ શુદ્ધ પર્યાયનું કર્તૃત્વ પણ ત્યાં રહેતું નથી, સહજ એ સ્થિતિનો અનુભવ રહી જાય છે. એવું જોર કેવી રીતે આવે આ સવાલ છે, જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે એવું પ્રત્યક્ષ થાય ત્યારે આવે, પ્રત્યક્ષ થયા વિના પરિણામ ઉપર જે અસર આવવી જોઈએ તે નથી આવતી. પરોક્ષતામાં અને પ્રત્યક્ષતામાં એટલું બધું અંતર છે કે જેટલું અંતર આગમમાં અને પ્રત્યક્ષ સજીવન મૂર્તિમાં છે એટલું. બંનેમાં ભાષા તો અધ્યાત્મની છે. આગમ પણ આચાર્યના રચેલા છઠ્ઠા સાતમા ગુણસ્થાન ગણધર આદિ દેવના રચેલા પણ વિદ્યમાન હોવા કદાચ, તો પણ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ હોય અને જે કાંઈ પરિણામ ઉપર પ્રત્યક્ષતાની અસર આવે એ અસર પરોક્ષતાની કદી નથી આવતી. શ્રીમદજી તો એ વાત પંચ પરમેશ્વરીના પદને લાગુ કરે છે કે સિદ્ધ પરમાત્માનું પદ તો અરિહંત પદ કરતા ઉપરની દશાનું છે. અહીંયા તો સંસારી નહીં એટલા સિદ્ધ એમ કહી શકાય. જો જીવને બે જ વિભાગમાં વહેંચવામાં આવે કે આ વિશ્વમાં જેટલા જીવ નામના પદાર્થો છે, જીવ રાશિ લઈએ, તો સમસ્ત જીવ રાશિમાં એક સંસારી ને એક સિદ્ધ, તો અરિયન ભગવાનને સંસારીના ખાતામાં ખતવા પડે. કેમ કે સિદ્ધાત્મક પદ નથી ત્યાં. આ લીધું છે ને બનારસદાસજી સંસારી ને સિદ્ધ, પણ છતાં નમો અરિયંતાણમ પહેલા છે, નમો સિદ્ધાણમ પહેલા નથી. અનાદિથી આ વાત છે, કોઈની નવી કરેલી નથી, કૃત્રિમ અનાદિ મહામંત્ર અકૃત્રિમ છે. તો શ્રીમદજી એ વાત ત્યાં લીધી છે કે આનું કારણ એવું લાગે છે કે અરિયંત ભગવાન પ્રત્યક્ષ સજીવન મૂર્તિ તરીકે એનો યોગાનુયોગ બને છે. જે જીવને પ્રત્યક્ષ અંદરમાં આત્મા પ્રત્યક્ષ થાય છે એને બહારમાં પણ એક પ્રત્યક્ષ યોગનો અનિવાર્યતા છે, એ અનિવાર્ય વસ્તુ સ્થિતિ છે. ભાવે નહીં ગુરુ ગમ વિના એ અનાદિ સ્થિત, અનાદિથી આ પરી વસ્તુ સ્થિતિ જ છે. સ્થિત એટલે વસ્તુ સ્થિતિ લેવું છે ત્યાં. વસ્તુના જે નિમિત્ત નૈમિતિક સંબંધો છે એ કેટલાક નિમિત્ત નૈમિતિક સંબંધો એવા છે કે જેમાં કોઈ ફેરફાર શક્ય નથી. બે પદાર્થ અને બંને પદાર્થ પરિપૂર્ણ સ્વતંત્ર હોવા છતાં અને નિમિત્ત નૈમિતિક સંબંધમાં કોઈનું પરાધીનપણું પણ નહીં હોવા છતાં, એમ નથી કે એમાં કોઈની પરાધીનતા છે, છતાં પણ નિમિત્ત નૈમિતિક સંબંધ એ પણ એક વસ્તુ સ્થિતિ છે એ અહીંથી કાઢી છે. આપણે તો એ બહારના દ્રષ્ટાંતથી અંદરનો સિદ્ધાંત વિચારવો છે અહીંયા, કે જે વિકલ્પ મટાડ્યો મટતો નથી ને અનંત કાળથી જે રાગ જે આશ્રવ નિરાશ્રવપણાને પામતો નથી તે પ્રથમ નિર્વિકલ્પ દશામાં નિરાશ્રવ થાય છે તો કોના બળે થાય છે, આટલું વિચારવું છે. પરિણામ ઉપર એવી અસર આટલી હદે ક્યારે અને કેવી રીતે આવે આ તત્વ છે. અધ્યાત્મ તત્વમાં આ તત્વનું પણ આ તત્વ છે. હા, કે એ કેવી રીતે આવે છે તો કે જે અનંત પ્રત્યક્ષ એવું જે નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ, અભેદ આત્મ સ્વરૂપ, અખંડ આત્મ સ્વરૂપ એ પ્રત્યક્ષ છે, અનંત પ્રત્યક્ષ છે, કે જેનું અવલંબન હાથ આવતા પરિણામ સહજ માત્રમાં વિકલ્પને ઉત્પન્ન ન થવા દે, જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે તેવું જ સદ્રશ થઈને રહી જાય, તે જ થઈ જાય એવી સહજ સ્થિતિ થાય. આચાર્ય મહારાજ કહે છે કે એને વિકલ્પને વમન કરી નાખ્યું છે, એ વિકલ્પને વમન કરી નાખે છે. ગુરુદેવ શ્રી તો એ વાત એવી રીતે પણ લેતા, બહુ સુંદર શૈલી આવેલી છે. અહીંયા નિશ્ચય કરીને લીધું ને કે આત્મામાં આવો નિશ્ચય કરીને, આત્મામાં જેને આવો નિશ્ચય થાય છે એનો નિર્વિકલ્પતાનો કાળ પાકી ગયો છે એમ કહે છે. શું એવું કહેતા કે એની નિર્વિકલ્પ દશાનો કાળ પાકી ગયો, નિર્ણય થયો એમ કહો કે ભાવ વાસન થયો એમ કહો, કેમ કે પ્રત્યક્ષમાં પરોક્ષ રહેતો નથી, તો ભાવ વાસન નો વિષય તો એકદમ પ્રત્યક્ષતાનો છે, એટલે એને હવે વિકલ્પ ટકી શકશે નહીં, રાખવો રહેશે નહીં, રાખવાનો જો કે પ્રશ્ન નથી, પણ જેમ ખાધેલું અનાજ રાખવું રિયરની હોજરીમાં ફેંકીને બહાર નાખે એવી પરિસ્થિતિ અહીંયા વિકલ્પની થશે, એ નિર્વિકલ્પ થઈ જશે. શાંતિથી આપણે બેઠા હોઈએ અને કોઈ કોઈક એવી વાત કહી દે, એક જ શબ્દ એવો કહી દે અને ધુઆ ફુવા થાય, હે તો ક્યાંથી આવ્યું જોર એટલું બધું? જોર આવ્યું ક્યાંથી? માણસ શાંત બેઠો છે, એમાં એક સેકન્ડમાં લાલ ઘૂમ થઈ ગયો, હે અને સોનો શું કરી નાખશે. તો એ શાંત પરિણમન જે હતું એમાંથી બીજી સેકન્ડે આમ જોર જોર કરે છે અંદરથી, ભલે વિભાવનો કશાયનો જોર છે, ક્યાંથી થાય છે? એને કઈક એવું અવલંબન લીધું છે, જે શબ્દ એને કહેવામાં આવ્યા એમાં મને આમ કીધું, આ શબ્દો તો શબ્દો છે, શબ્દો એને એડ્યા નથી, એનો ભાવ એડ્યો નથી, એનો આત્મા એડ્યો નથી, શબ્દો એડ્યા નથી, શું? અને જે જાણવા મળ્યું એ જ્ઞાન પણ ત્રિકાળીને એડ્યું નથી, કેમ કે ઓલી પર છે એ તો, શું? પણ મને આમ કીધું, ખલાસ, મને કહી દીધું, હે ક્યાંથી જોર આવ્યું? તો એને એ પ્રકારનું અવલંબન લઈ લીધું. એમ અહીંયા કહે છે કે ત્રિકાળ નિર્વિકલ્પ, ત્રિકાળ અભેદ, એવું જે પોતાનું સ્વરૂપ છે એનું અવલંબન જ્યાં લે છે, અવલંબન તો થોકો એમ લીધો ને, નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાન ઘન થયો થકો. વિજ્ઞાન ઘન એટલે જ્ઞાનમાં મય તન્મય થયો, કે એ જ્ઞાનની અંદર કોઈ વિશેષ જ્ઞાયાકાર કલ્લોલ ઉઠે એવું પણ નહીં, જે ઉપર નિરોધ જેનો કર્યો છે, આમ નિરોધ આમ થાય છે એમ નિશ્ચય કરે છે ને, એ નિશ્ચયનું બળ આવે છે. બળને નિર્ણય સાથે પણ સંબંધ છે, જેવો નિર્ણય હોય એવું નિર્ણયનું બળ હોય છે એની પાછળ. ઊંધો નિર્ણય હોય તો ઊંધા નિર્ણયનું પણ બળ હોય છે, હોય છે કે નથી હોતું? નહીતર તો આ જે દુનિયાની અંદર, જે જગતની અંદર જે મિથ્યા દ્રષ્ટિ અને ધર્મ અને સાચા ધર્મની વચ્ચે હંમેશા ઘર્ષણ રહ્યું છે, પોતાનો દરેકનો પોતાનો જ કરેલો હોય, ઊંધો હોય કે સબળો હોય, એ તો હોય તો પોતાનો કરેલો જ હોય છે. એટલે અવળાની સામે સવળું ને સવળાની સામે અવળું, એ તો બંને બળ છે. નિર્ણયનું બળ તો બંને છે, અવળા નિર્ણયની સામે સવળો બળ, સવળા નિર્ણયનું બળ હોય છે, સવળા નિર્ણયની સામે અવળા નિર્ણયનું બળ હોય છે હંમેશા. અને અહીંયા તો જે નિર્ણય છે ને, નિશ્ચય કર્યો છે, એટલે એને જ્ઞાન બળ કહે છે ગુરુદેવશ્રી, એને જ્ઞાન બળ કહે છે. એક વખત ચર્ચા ચાલેલી છે, આત્મધર્મમાં આવેલી છે. કોઈ એમ પૂછ્યું કે સાહેબ નિર્વિકલ્પ થતા પહેલા તો એટલો વિકલ્પ હોય છે, હું આત્મા છું, હું જ્ઞાન છું, હું શુદ્ધ છું, હું આનંદ સ્વરૂપ છું, હું ત્રિકાળી છું, ધ્રુવ છું, અનંત સામર્થવાળો છું, આનંદ સ્વરૂપ છું, શું એવો વિકલ્પ હોય છે? વિકલ્પ કરતા કરતા કઈ નિર્વિકલ્પ તો થવાય નહીં, આપ ના પાડો છો ને ભાઈ છે તો વિકલ્પ, એ તો વિકલ્પ છેલ્લી નિર્વિકલ્પ થયા પહેલાના સંક્ષણ સુધી ચાલુ હોય છે, સમય નથી પકડાતો પણ આગલી ક્ષણ સુધી ચાલુ હોય છે, પછી નિર્વિકલ્પ એ કોઈ ક્ષણે થાય છે, ઠીક વાત છે. પણ એટલે ચાલુ હતો એટલે એનેથી થઈ ગયું કે નહીં? તો પોતે ઉત્તર આપે છે કે ત્યાં એકલો વિકલ્પ નથી, ત્યાં એકનો વિકલ્પ નથી, પણ જે સ્વરૂપનો નિશ્ચય કર્યો છે કે હું પ્રત્યક્ષ અખંડ ચિન્હ માત્ર જ્યોતિ અનાદિ અનંત શાશ્વત ચૈતન્ય સત્તા સ્વરૂપ છું, જ્ઞાન દર્શનમય છું, એવો જે નિર્ણય કર્યો છે ને, નિર્ણયમાં જે પ્રત્યક્ષ ભાષો છે એટલે એનું બળ આવે છે, નિર્ણયનું જ્ઞાન બળ સાથે છે. જ્ઞાન બળ કહો કે પુરુષાર્થ સહિતનું જ્ઞાન કહો, જ્ઞાન સહિતનો પુરુષાર્થ કહો, બંને એક વાત છે. અને એ જ નિર્ણયનું લક્ષણ છે. નિર્ણય થયો એનું લક્ષણ ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા છે. એ પરમાગમ સારમાં લીધું છે ગુરુદેવ શ્રી, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા લીધી છે. ચૈતન્યની વીર્ય ત્યાં ઉછાળો ખાય છે, ઉછાળો ખાય છે, એમાંથી નિર્વિકલ્પ અનુભવ થાય છે. નહીતર વિકલ્પ તો મિથ્યાત સહિતનો જે રાગ છે એ ચીકણો રાગ છે, અને ચિકાશ છે એ લંબાયા જ કરે છે. ચિકાશ એવી ચીજ છે કે લંબાયા કરે છે. એ ચીકણા રાગને જોરથી તોડે છે કોણ? કે પુરુષાર્થ તોડે છે. આત્મવીર્ય એનો અભાવ કરી નાખે છે, નાશ કરી નાખે છે, ઉત્પન્ન થવા દે. પ્રત્યક્ષ વસ્તુનું સ્વરૂપ અનાદિ અનંત પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે એને જોવું છે કે પ્રત્યક્ષ છે. થોડોક અહીંયા સમસ્યા થાય એવું છે કે જોવું તો ઘણું છે પણ નથી દેખાતું, એનું શું કરવું? તમારા બદલે હું પ્રશ્ન કરું. અંતર ના સ્વરૂપ સહજ પ્રત્યક્ષ અનંત પ્રત્યક્ષ છે. અનાદિ અનંત જો પ્રત્યક્ષતા એનામાં ન હોય તો કેવળ જ્ઞાન પ્રત્યક્ષ હોત નહીં. સકળ વિમળ સકળ પ્રત્યક્ષ જે કેવળ જ્ઞાન છે, જો અંતરમાં પ્રત્યક્ષતા ન હોત સ્વરૂપની તો કેવળ જ્ઞાનની પણ પ્રત્યક્ષતા ન હોત. એટલે આવી છે તો સ્વરૂપમાંથી વસ્તુ આવેલી છે. એ નિયમસારની 11-12 ગાથામાં લીધું છે. સહજ પ્રત્યક્ષ છે, નવમું જ્ઞાન લીધું છે. ત્રણ કુજ્ઞાન મતિ શ્રુતને અવધિ અને 5 સુજ્ઞાન મતિ શ્રુત અવધિ મન પર્યવને કેવળ. આ 8 જ્ઞાનો ઉપરાંત 9મું સહજ પ્રત્યક્ષ જ્ઞાન છે. એ અવલંબનનો વિષય છે. જ્ઞાનને એ અવલંબનનો વિષય છે પોતાનું સામર્થ્ય. તો છે તો એ પ્રત્યક્ષ. હવે પ્રત્યક્ષને પ્રત્યક્ષ લક્ષણથી જોતા એની પ્રત્યક્ષતા આવે છે. લક્ષણમાં પ્રત્યક્ષતા છે. જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષિત થાય છે. એ આત્મા કેવો છે? જે જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષિત થાય છે એ જ્ઞાન પ્રત્યક્ષ આત્મા છે કે પરોક્ષ આત્મા છે? કેવો છે? કે પ્રત્યક્ષ આત્મા છે. તો લક્ષણમાં પણ પ્રત્યક્ષતા, આંશિક પ્રત્યક્ષતા હોવી ઘટે છે. જોકે અહીંયા પ્રશ્ન થાય એવું છે કે મિથ્યા દ્રષ્ટિ સ્વરૂપ નિશ્ચય કરે છે. જ્યારે સ્વરૂપ નિશ્ચય કરે છે ત્યારે જ્ઞાન ને શ્રદ્ધા હજી સંયત થયા નથી, તો એને પ્રત્યક્ષ લક્ષણ એની પર્યાયમાં ક્યાંથી આવ્યું? સ્વભાવ જ્ઞાન પ્રગટ્યું, અનુભવ થયો અને એને અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો, ત્યાં તો આપણે ન્યાયથી આગમથી સ્વીકારીએ છીએ. તો કે વેદન છે, જાણવું પરોક્ષ છે. જ્ઞાનને વેદન પરોક્ષ નથી. શું છે? જ્ઞાનને જાણવું પણ છે, જ્ઞાનને વેદવું પણ છે. આપણે એકલું જાણવું લક્ષણ પકડીને વિચારીએ છીએ કે મારું જ્ઞાન મતિ શ્રુત તો પરોક્ષ છે, મારું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે, મારું જ્ઞાન તો અલ્પ જ્ઞાન છે, મારું જ્ઞાન તો પરસન્મુખ થયેલું બહિર્જ્ઞાન બહિર્મુખ જ્ઞાન છે, આમાં આત્મા ક્યાં આવો છે? તે આગમ તો ના પાડે છે કે આત્મા એવો છે નહીં. આ એકે લક્ષણ આત્માના સ્વરૂપ સાથે ફિટ થતા નથી, મેળ ખાતા નથી. તો એ કયા આવા લક્ષણ આત્મા ઓળખાય ક્યાંથી? વાત એક છે કે જ્ઞાન લક્ષણ થી આત્મા ઓળખાય છે, એ સિવાય તો બીજી કોઈ પરિસ્થિતિ નથી ત્રણ કાળ ત્રણ લોક માં. ત્રણે કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે. આ વાત તો ગુરુદેવે દાંડી પીટીને કરેલી છે કે ત્રણે કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે, એમાં તો બીજો વિકલ્પ કરવા જેવો નથી, કે એ વિષયને વિવાદમાં ખેંચી જવા જેવો નથી. કેમ કે એવું અસાધારણ લક્ષણ આત્માના કોઈ ગુણની કોઈ પર્યાયમાં, એમને સંસાર પર્યાયમાં, મિથ્યાત્વ પર્યાયમાં તો છે જ નહીં. ત્યારે એ આત્માનું જ્ઞાન લક્ષણ એ કહ્યું કે અહીંયા જ્યાં લક્ષ્ય લક્ષણની ચર્ચા લીધી છે ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવે પરિશિષ્ટમાં, ત્યાં એ વાત લીધી કે કારણ કે આત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે, સિદ્ધ છે, ખબર નથી, એ વાત તો સાચી છે કે એને ખબર નથી, પણ એ કોઈ બચાવ કરવા જેવી ચીજ નથી. શું વાત ઠીક છે કે ખબર નથી? કેન્સર થયું હોય ત્યારે કેન્સર નો ડોક્ટર ક્યાં છે એ ખબર નથી, ને દવા કઈ છે એ ખબર નથી, પણ ખબર નથી એટલે ઘરમાં પીડા રહ્યા છે, હાથ પગ વાળીને બેસી રહ્યા છે કે ખબર નથી આપણે શું કરીએ, દુનિયામાં હજી દવા શોધાણી નથી એમ બધા કહે છે, આપણને પણ ખબર નથી કે કયો ડોક્ટર છે અને કઈ દવા છે. ત્યાં તો એનો અભિપ્રાય એમ છે કે હાથમાં પાતાળે હોય તો ગોતી આવું જઈને, અને હાથમાં આસમાને હોય તો પણ લઈ આવું, અભિપ્રાય એવો હોય છે. થાય ન થાય તો એની શક્તિ પ્રમાણે વાત છે, પણ અભિપ્રાયમાં શું હોય છે, કોઈ જંગલમાં જડીબુટ્ટી મળી જાય શું, અને કોઈ બુટી દે ને કોઈ જડી દે, અને કોઈ ધોતારો આવે તો ધોતાવાય તૈયાર થઈ જાય છે. આ તંતર મંતર જંતર કરે છે કે નહીં, ઘરે જ એવી ચીજ છે. શું અત્યારે તો બહુ વિશ્વમાં ચાલ્યું છે આ તાંત્રિકનું, આખા દુનિયામાં ધતિંગ ચાલ્યું છે, એનું કારણ કે ઘર જ છે. અહીંયા જરૂરત લાગે છે કે નહીં એની વાત છે, ગરજ છે કે નહીં. ગુરુદેવ શ્રી તો કેવી સરસ વાત કરતા કે આ તત્વ સાંભળવાની કેવી ગરજ હોય. શું કેમ કે કોક લોકો વ્યાખ્યાનમાં મોડા આવે, નિષ્ફળ આવા મહાપુરુષ જેને નિષ્ફળતા, અંતરંગ નિષ્ફળતા એવી છે તો કોઈની અપેક્ષા નથી, તે પોતે વ્યાખ્યાન કરવા બેસે ને દરકાર ન હોય માણસોને સાંભળવા આવનારને, ગમે ત્યારે હાઈલા આવે ચાલે ને. ટ્રેનમાં જવું હોય ને 10 રૂપિયા ટિકિટ ના પડે પડી જતા હોય તો 1 કલાક વહેલો જાય, કેમ કે 10 રૂપિયા વ્યાજ જવાના છે, અહીં તો 10ની કિંમત નથી. કેટલી ગરજ હોય એ બતાવતા ગુરુદેવ શ્રી કે 32 લાખ વિમાનનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર હોય તો ગલુડિયાની જેમ બેસીને સાંભળે, સમવસરણમાં કેવી રીતે બેસે, ગલુડિયાની જેમ બેસીને સાંભળે. એનો અર્થ શું છે કે આ તત્વ માટે ઘણી ગરજ જોઈએ છે, ખબર નથી એમ ન ચાલે. જરૂર કેટલી છે આ સવાલ છે, અને જરૂર ન હોય તો રખડવાના તો અનંત રસ્તા છે, ને અનંત કાળ પણ પડ્યો છે, કાળનો ખૂટવાનો નથી, એ પરિસ્થિતિ ઊભી છે. 84 લાખ ઉત્પત્તિના સ્થાનો છે અને દુઃખનો કોઈ પાર નથી, આ પરિસ્થિતિ છે. અહીંયા પણ એક પ્રશ્ન થાય છે કે આ વાત સાંભળ્યા પછી પણ એ વેદન લક્ષણ જડતું નથી ને પકડાતું નથી, પ્રાણભાઈ કેમ પ્રશ્ન નથી આવતો? અમારો પરિચય છે ને એટલે ખ્યાલ આવે કે અહીંયા પ્રશ્ન કરશે બરાબર. વાત તો ઠીક છે, જાણું છું એટલું તો પકડાય છે, મુમુક્ષુ જે વિચારે છે ત્યાં સુધી કે હું જાણું છું એમ તો પકડાય છે, અને સાતા અસાતા ને સુખ દુઃખ ને વેદું છું એટલું પકડાય છે, પણ જ્ઞાનનું વેદન જ્ઞાનને છે એ પકડાતું નથી. તો એનું કારણ એ છે કે એને માટે એને ચાલતી જ્ઞાનની ક્રિયામાં સહેજ અંદર વળવું પડે છે. શું ચાલતું જ્ઞાન ચાલતા જ્ઞાન માં જયારે જોવા જાય ત્યારે તો એને એ બાજુ વળ્યા વગર કેવી રીતે દેખાય, જ્ઞાન બાજુ વળ્યા વગર કેવી રીતે દેખાય. વેદનભૂત જે જ્ઞાન છે, લક્ષણભૂત જે જ્ઞાન છે એ તો ત્યાં છે, તો બીજે થી નવરો થતો નથી એટલે વિકલ્પ ક્રિયા કરે છે. જ્યાં સુધી આધાર બુદ્ધિ બીજાની છે, એક વિકલ્પ ની, એક રાગાંશ ની, એક રજકણ ની, આ એક નિશ્ચય નો વિષય છે, ત્યાં સુધી વિકલ્પ જે બહાર વળ્યો છે એ છૂટશે નહીં, મટશે નહીં, એનું વળવું ચાલુ રહેશે. અરે જ્ઞાન નું વળવું પણ બહાર ચાલુ રહેશે. એટલે એટલા નિશ્ચય ની ભૂમિકામાં જેટલી પૂર્વ શરતો છે એટલી બધી લઈ લેવી. શું પૂર્ણતાનું ધ્યેય થી માંડી ધ્યેય પૂર્વક ની લગ્નિ ભાવના જિજ્ઞાસા અને એની જે ધૂન ચડે એ બધું લેવું એનું, અને પછી ભાવ ભાષણ નો વારો આવે છે. ત્યાં સુધી આ પોઈન્ટ પકડાતો નથી, એટલી તૈયારી વાળાનું કામ છે. અંદર થી આવે એવી ચીજ નથી. પ્રત્યક્ષ છે એ એક લક્ષણ માત્ર થી, જેમ બંબી થી નમૂનો બોરી માંથી ખાંડ નો બહાર કાઢે અને આખી બોરી ખાંડ ની ભરેલી છે એમ નિર્ણય કરી લે છે, એમ એક લક્ષણ માત્ર થી, અંશ માત્ર થી, પ્રગટ અંશ માત્ર થી મારું આત્મતત્વ અનંત પ્રત્યક્ષ છે, એની પ્રત્યક્ષતાનો ચિતાર ખડો થઈ જાય છે, ભાવ વાસી જાય છે, તો વીર્ય ઉછાળો ખાધા વગર રે નહી. પ્રત્યક્ષતાની અસર આવ્યા વિના રે નહી. કોઈ એમ કહ્યું કે તમને ઓલો ગાળ દેતો તો એમ હાંભળ્યું તું મેં, અને ઓલો સામે મોઢે ચડે તો કેટલો ફેર પડે છે, સાંભળી વાતમાં ને સીધે સીધી સામે આવે એમાં કેટલો ફેર પડે છે, એની અસર જ આવ્યા વગર રે નહી. પ્રત્યક્ષતાની અસર આવ્યા વિના રે નહી, અને વગર પ્રત્યક્ષે અસર લાવવી હોય તો લાવી શકાય નહી, આ પરિસ્થિતિ છે. અને આ તો અખંડ ચૈતન્ય પ્રતિભાસમય જ્યોતિ છે, અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય જ્યોતિ છે આ. એની કેટલી અસર આવે કે વિકલ્પ નું કોઈ બૂતું નથી કે ટકી શકે પછી એ. શું પછી વિકલ્પ બિચારો વિકલ્પ ટકી શકે એ બિચારા વિકલ્પ ની કોઈ પરિસ્થિતિ નથી. એવી સોલિડ આ કાર્ય પદ્ધતિ છે, આ વિધિ ની ગાથા છે. કઈ વિધિ એ આશ્રવો થી નિવર્તાય કોઈ પોલ વાળી વાત નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્ય અને ભગવાન કુંદકુંદાચાર્ય વાત કરી હશે તો કેટલી સોલિડ કરી હશે એ વાત, એમના ઉપરનો વિશ્વાસ એટલી હદે હોય છે કે જે વાત કરી છે એમાં રંચ માત્ર ફેર હોય શકે નહીં. ફક્ત એ વિધિ પોતે ચડે એનો પોતાને પ્રયત્ન હોવો જોઈએ, અને એ ચડવા માટેની પૂરી ગરજ હોવી જોઈએ, ગરજ પૂરી હોવી જોઈએ. આ તો બધું સંભાળવું છે, બધું સરખું રાખવું છે, કપડાને એક ગળ પણ ઈચ્છા પ્રમાણે ન પડે, ઈચ્છા પ્રમાણે જ રહીએ ને બીજી ન પડે એટલી તૈયારી રાખવી છે. એન્ટીક્રીઝ કપડા એટલા માટે તો પહેરીએ છીએ કે ભાઈ ગળ બીજી ન પડી જાય. શું પૂરેપૂરી સાવધાની પરની રાખવી એવો અભિપ્રાય પીડ્યો છે, નિર્ણય પીડ્યો છે, ત્યાં સુધી કોઈ કામ નહીં થાય. અને બધાની ફિકર છોડી દે, એકવાર અભિપ્રાયમાં તો ખાખી થઈ જાય, ફકીર થઈ જાય. શું કોઈના અવલંબનની જરૂર નથી. આ શરીરના આધારને અવલંબનની પણ જરૂર નથી. નાડું તૂટતી દેખાય તો પણ જોવે કે મારી શાશ્વત ચૈતન્ય સત્તા છે, અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય જ્યોતિ છે. કાંઈ મારી કાંકરી ખરે હું નથી, મારા આત્મગઢની એક કાંકરી ખરે એવું નથી, એક ગુણમાં કઈ ફેરફાર થાય એવું નથી, નાની વૃદ્ધિ થવાની જગ્યા નથી. એવું અઘટપટ ઘટે નહીં બધે નહીં એવું સ્વરૂપ છે એની ખાતરી પ્રતીતિ વિશ્વાસ આવે તો બળ આવે છે. નહીતર તો અનાદિનો નિર્બળ ને માય કાંગલો થઈને દીનતા કર્યા જ કરે છે, યાચના જ કરે છે, બીજું કઈ કરતો નથી, એકલી યાચના ને દીનતા કરે છે. આ હોય તો મને સુખ, આમ હોય તો ઠીક, આમ હોય તો ઠીક, આમ હોય તો ઠીક, આમ હોય તો ઠીક, કોઈને કોઈ સંયોગોમાં આમ હોય તો ઠીક, આ જાતું નથી તો વિકલ્પ જાય ક્યાંથી? પછી એનો વિકલ્પ જાય ક્યાંથી? આધાર લઈને જ ઉભો છે એ વિકલ્પ નહીં જાય. પહેલા તો પૂરી તૈયારી કરી લેવી પડે છે નિર્ણયમાં, એ નિર્ણય પાયો છે. અનંત કાળના અનંત સુખનો મહેલ, અનંત સુખનો મહેલ છે ને સિદ્ધપદ, તો અનંત કાળના અનંત સુખનો મહેલ છે કે જે અનંત કાળ સુધી એની કાંકરી ખરતી નથી, પછી એ મહેલમાંથી કાંઈ પ્લાસ્ટર કરવું પડતું નથી, કાંઈ કોઈ પણ જાતનું મેન્ટેનન્સની જરૂર નથી એને. એનો પાયો નાખવાની વાત છે અહીંયા. એક એવો મહેલ છે કે એનો પાયો શું છે, કે જે પાયાનો આવો પાયો નાખતા આવો મહેલ હોય, એ વાત, એ વિષય છે, ચાલુ વિષય છે. આ નિશ્ચય છે, આ વિધિ આશ્રવ નિવર્તે છે, આવું જ સ્વરૂપ છે એનું, આ અવલંબન છે અને આ વિધિ કાર્ય થાય છે. ભલે કાર્ય થાય ત્યારે થાય, પણ અત્યારથી પાકું થઈ જાય છે, પ્રતીતિ આવી જાય છે. આ જ વિધિ છે, બીજી કોઈ વિધિ નથી. આ એક ન્યાય છે, એક ન્યાય નથી એમ છે. આમ તો સમ્યક્ત્વ સમ્યક દર્શન થયા પછી જ જ્ઞાનને જાત્યાંતર કહેવાય છે પ્રસિદ્ધપણે, પણ અહીંથી ફેર પડે છે, એનો પણ ફેર અહીંથી પડે છે, એટલે એ ન્યાય છે. જે કારણ સાથે કાર્ય પ્રતિબદ્ધ હોય, એ કારણમાં કાર્યનો ઉપચાર કરવો નિર્દોષ છે. સમ્યક દ્રષ્ટિને મુક્ત શા માટે કહીએ છીએ? સહી મુક્ત એવા એમ શા માટે કહે છે આચાર્ય મહારાજ? કે એ કારણ સાથે કાર્ય પ્રતિબદ્ધ છે, બંધાયેલું કાર્ય છે, ચાલે એમ નથી. સમ્યક દર્શનને વાચા આપી શ્રીમદજીએ કે એ જી, એક વાર જો અંગીકાર કર્યો ને મને ધસડીને મોક્ષમાં લઈ જઈશ, પછી તારું નહીં ચાલે, સંસારમાં રહેવું હશે તો એ નહીં ચાલે તારું. કારણ સાથે કાર્યની પ્રતિબદ્ધતા છે, એવી રીતે એનો ઉપચાર છે. કે આવે જ આવે, આવ્યા વગર રે નહીં. ચૈતન્ય વીરની સ્ફૂર્ણા છે આ, છે ને પરમાગમ સાર નથી, વિઠ્ઠલી અહીંયા નથી લાગતી. બોલવા ઈચ્છો તો અહીંયા હૈદરાબાદમાં થોડા દિવસ પહેલા કે ચૈતન્ય વીરની સ્ફૂર્ણા થાય છે, ભાવ ભાષણ થતા લક્ષમાં આવતા ચૈતન્ય વીરીને સ્ફૂર્ણા થાય છે, તે પુરુષાર્થ ઉછળે છે, એ એનું લક્ષણ છે. અને એ જાયલો રહે નહી, અનંત કાળથી જે સુખ માટે જાવા નાખે છે ને જાવા નાખવામાં બાકી રાખી નથી આ જીવે, એ સુખની અનંત સુખની ખાણ પ્રત્યક્ષ હોય તો અક્રાંતિઓ થઈને તૂટી પડે કે બીજું કઈ થાય, સીધી વાત છે, એ તો સમજાય એવી વાત છે. એમાં કઈ શીખવવું પડે એવી ચીજ થોડી છે, એમ જ થાય. એ તો આચાર્ય મહારાજ કહે છે કે એ રીતે આત્મા આશ્રવોથી નિવર્તે છે, આ વિધિ એ આત્મા આશ્રવોથી નિવર્તે છે. ભાવાર્થ છે કે શુદ્ધ નહીં થી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે જ્ઞાની થયા છે એને શુદ્ધ નહીંના વિષયભૂત આત્માનો આવો નિશ્ચય કર્યો છે, એના નિર્ણયમાં આવો આત્મા આવ્યો છે કે હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતા રહી છું, હું એક છું, અખંડ છું, શુદ્ધ છું, એટલે મારામાં કોઈ ભેળસેળ નથી, રાગાદી ભાવ મારામાં ભળી ગયા નથી, અને પરદ્રવ્ય પણ મારાથી ભિન્ન હોવાથી એ સર્વ પ્રત્યે હું મમતા રહી છું, અને મારા સ્વભાવથી દર્શન જ્ઞાન એટલે માત્ર એક ગુણ લેવો, ચૈતન્ય એમ નહીં, માત્ર દર્શન જ્ઞાન બે ગુણ લેવા એમ પણ નહીં, પણ દર્શન જ્ઞાન કહેતા મારા અનંત સ્વભાવોથી હું પૂર્ણ વસ્તુ છું, પૂર્ણ છું એટલે મારી સ્વભાવની સમાપ્તિ છે એમ પણ નહીં, પણ જે સ્વભાવને તળિયું નથી એટલું સામર્થ્ય છે, જેની હદ નથી એટલું સામર્થ્ય છે, એવો બેહદ સ્વભાવી છું હું. ઉપયોગ સ્વરૂપ સન્મુખ થાય છે અને જે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા આવે છે, તો આચાર્ય મહારાજ કહે છે કે સ્વરૂપ એવું છે કે જેને જોનારો એમાં થંભી જાય છે, એમ છે, એમાં સ્થિત ને લીન લીધું છે ને, તો સ્થિત થાય છે એનો અર્થ શું છે કે એવો અદ્ભુત આશ્ચર્યકારી પોતે એવો છે, કોક નહી પોતે એવો છે કે પોતાનો જ ઉપયોગ એને જોતા થંભી જાય છે, એમાં એક વાર તો થંભી જાય છે, ત્યાં કોઈ જ્ઞેય સામે થઈ ન, કોઈ જ્ઞેય પ્રત્યે જઈ ન શકે, કોઈ જ્ઞેય પ્રત્યે એનો લક્ષ ન હોઈ શકે, એક વાર આમાં થંભી જાય છે, એક ક્ષણ જે ક્ષણે થંભી જાય છે તે ક્ષણે આખો સંસાર અનંત કાળ નો તૂટી જાય છે. સંસારની જે અનંતતાનું તત્વ મિથ્યાત્વમાં છે, જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી અનંત સંસાર ઉભો છે, એવું સત્વ છે એનામાં, એ સત્વને બાળી નાખે છે, અનંત સંસારના સત્વને એક ક્ષણમાં ભૂક્કા બોલાવે છે, એ થંભી જાય છે, એમાં આટલું કામ થાય છે. મૂળ વસ્તુની તાકાત તો અંદાજ લઈ લેવો કે જેનો અનુમાનથી વિચારથી અંદાજ કાઢવા જાય તો નીકળે એવું નથી. પ્રત્યક્ષ જ્ઞાનનો જ માત્ર વિષય છે, પરોક્ષ જ્ઞાનમાં એ પ્રત્યક્ષતા ભાસે એવું નથી કે આ કેટલું છે, અંદર કેટલું ભર્યું છે કે એની કોઈ હદ જ નથી, શું કહેવું એને. એવું પોતે પરથી રહી જ છે, દર્શન જ્ઞાન સ્વભાવથી પરિપૂર્ણ છે. જ્યારે તે જ્ઞાની આ તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવ રૂપ થાય, ત્યારે ક્રોધાદિક આશ્રવો ક્ષય પામે છે, એટલે આપોઆપ જ વિનાશને પ્રાપ્ત થાય છે અથવા ઉત્પન્ન થતા નથી. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વાણને પકડી રાખ્યું હોય, પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વાણને છૂટી દે છે, એટલે વાણ આપોઆપ છૂટું થઈ જાય છે એમાંથી, તેમ આત્મા વિકલ્પોના વમળને સમાવતો થકો આશ્રમને છોડી દે છે. પછી જ્યાં વિકલ્પ નિર્વિકલ્પ થયો ત્યાં કોઈ આશ્રમના વિકલ્પના વમળ ઉત્પન્ન જ થતા નથી, એટલે આપોઆપ જ આશ્રવથી નિવર્તી જાય છે. આશ્રવ એટલે આવવું, રાગાદીનું આવવું, એને આશ્રવ કહ્યો. એક ભાવમાં બે તત્વ લઈએ છે, રાગ પોતે પણ બંધ અને આશ્રવ પણ પોતે, એક પર્યાયમાં કારણકારી છે. જુઓ બંધનું કારણ શું? આશ્રવ. લીધું છે ને, આશ્રમનું સૂત્ર છે તત્વાર સૂત્રમાં, મિથ્યાત્વ અવર્તિ પ્રમાદ કષાય બંધ હેતવઃ છે. મિથ્યાત્વ પ્રમાદ કષાય યોગ, આ બધા જે બંધના કારણ છે એને આશ્રવ કહીએ, અને એ પોતે બંધ સ્વરૂપે છે. મિથ્યાત્વ પોતે બંધ સ્વરૂપ, પછી બંધ કોઈ જુદી ચીજ છે એવું થોડું એમાં જ અટકે છે, એક જ પર્યાયમાં છે ને કારણ કાર્ય. ત્યાં બે તત્વ લીધા છે જૈન દર્શનની, આ સૂક્ષ્મતા છે. પર્યાય એક ને તત્વ દ્રષ્ટિએ એમાં તત્વ બે એવું જ સમર નિદ્રામાં છે. જે પર્યાય સમર રૂપ છે એ જ નિર્જરા રૂપ છે, કે પેલા સમર ની પર્યાય ની બીજી નિર્જરા ની પર્યાય છે. શું છે? જે શુદ્ધિ છે એ પૂર્વની અપેક્ષાએ વિશેષ શુદ્ધિ છે. જે સંવર છે, જે શુદ્ધ ભાવ રૂપ છે, એ નિર્જરા રૂપ છે. પણ નાસ્તિ થી કે છે કે આશ્રમ નો સંવર, અસ્તિ થી કે તો એ શુદ્ધિ વિશેષ છે. એક પર્યાય હે છે એમાં બે તત્વ, એક પર્યાય ઉપાદેય છે એમાં બે તત્વ. હે ઉપાદેય તત્વ પ્રયોજન ભૂત હોવાથી એની કેટલી સૂક્ષ્મ મીમાંસા છે એનો વિચાર કરવા જેવો છે. નવ તત્વમાં આ ચાર તત્વમાં બે હે ને બે ઉપાદેયની સૂક્ષ્મ મીમાંસા કેટલી છે, કે એક પર્યાયમાં બે બે તત્વ મૂકે છે. તત્વ દ્રષ્ટિએ બે તત્વ છે એમ કે છે, એક આવવું એક અટકવું એમ બે ભાવ લીલી છે. આવે છે તો કે આવતું બંધ થાય છે, પછી બંધ નો પ્રશ્ન નથી રહેતો. એ રીતે અહીંયા 73મી ગાથામાં આશ્રવોની નિવૃત્તિની વિધિ આચાર્ય મહારાજે લીધી છે. સમય અહીંયા પૂર્ણ થાય છે.